કોણ ખાય છે? કેવી વાત! આત્માના અભાવમાં કઈ ક્રિયા શરીર કરે છે? આટલું સાદું જ્ઞાન નથી એને. અને એટલું સરસ બોલી જાય કે બાકીના બધા કે બધા આત્મા કઈ ખાતો નથી, આત્મા પીતો નથી, એ કઈ ચાલતો નથી, એ કઈ કરતો નથી, એને શું છે, એ તો આમ છે, એવી મજા આવે એ બધી સાંભળવા પોલા જ્ઞાનીઓ બધા. પણ કોઈ એમ ન કહે કે કૃપાળુ દેવ ની એક ગાથા લેજે. દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ, આત્માની સત્તા વડે તેહ પ્રવર્તે જાણ. તારું આ શરીર, એની બધી ઇન્દ્રિયો, એનું મન, એનો વેપાર, આ બધું આત્માના સદભાવમાં થાય છે કે અભાવમાં થાય છે? તો તું શરીર કરે છે એમ કેસ કે આત્માની શક્તિ છે એની પાછળ, ચૈતન્યની શક્તિથી આ બધું થાય છે. એકાંગી દ્રષ્ટિકોણ જીવને ક્યાંય કલ્યાણકારી થશે નહીં, એટલે એને કરતા નથી, ભોગતા નથી. તો કરતા કોણ થયો? રાગ કોણે કર્યો? અને જો કરતા નહોતો તો ભોગતા પણ આવ્યું ક્યાંથી? એ તો કે દુઃખી કેમ છો આવો? અનંત કાળથી આ આત્મા અનંત સુખનું ધામ છે, તો ત્યાં તો તું આળસ વિળસ થઈ જશ. જરાક ગરમી વધી જાય છે, જરાક બપોરની ચાનું મોડું થાય છે, તો ક્યાં ગયું તારો આત્મા? એ તો કઈ ખાતો પીતો નથી, તો બેચેની છે નહીં, સમજ નથી ત્યાં. કૃપાળુ દેવે સમજણનો માર્ગ આપ્યો. વિચારો, વિચાર વિના સમજ નહીં આવે. કોઈ વાત ગ્રંથસ્થ કરીએ ને કંઠસ્થ કરીએ સમજ નહીં આવે. જ્યાં સુધી એની વિચારણા કરો કે જ્ઞાની આ વસ્તુ કહે છે, શબ્દો તો બધા જ છે, દુનિયાભરમાં કેટલું પ્રિન્ટેડ મટીરિયલ છે, પણ જ્ઞાનીએ જયારે એક શબ્દ કીધો છે ત્યારે વિચાર કરો, આશય શું છે, એનો અભિધેય શું છે, એ શું કહેવા ઈચ્છે છે આ બાબતમાં, આની પાછળ એને કહેવાનો હેતુ શું છે, એ આપણને પકડાય. અને પકડાય એટલા માટે કે એ જ્ઞાની છે તો હું એની જાત જ છું. એ કહેનાર પુરુષ જે આત્મા સ્વરૂપે પૂર્ણ છે, હું અપૂર્ણ છું, પણ જાત તો મારીને એની એક જ છે. એની સાથે અનુબંધ બંધાશે તો એની ભાષા સમજાશે, નહીં તો એની ભાષા સમજાશે નહીં. કેની ભાષા આપણને સમજાય? છોકરાની ભાષા માં વિના કોણ સમજે? એ ગમે તેવું બોલતો હશે અથવા નહીં બોલતો હોય તો માં એને પકડી દેશે. ભાષાની પણ ક્યારેક જરૂર નહીં, અનુબંધ છે એને, સંબંધ પકડાશે. જો પરમાત્મા સાથે અનુબંધ કરીએ, તીર્થંકરો સાથે અનુબંધ કરીએ, જ્ઞાની સાથે અનુબંધ કરીએ, તો જ્ઞાનીની ભાષા આપણને એનો ભાવ પકડાય વિના રહે નહીં. છોકરો કાંઈ બોલતો હોય તેને માં કે જે બોલી એને જોઈ છે, આ મને ખબર પડે, તમને શું ખબર પડે? અને બાપ ડાયો થાય તો તમે રહેવા દીધો, કેમ કે તને તમાચાનો અનુબંધ છે, માને વાત્સલ્યનો અનુબંધ છે, ભૂલ થઈ જાય માં, આ નહીં થાય. તો સરસ રીતે કહે છે કે ભાઈ, જ્ઞાન અને ક્રિયાના સમન્વયથી મોક્ષ છે. અને એવો માર્ગ ભેદ દેખાય કે ઋષભદેવના જમાનાની અંદર, પાર્શ્વનાથના જમાનાની અંદર, આની અંદર, આ સંપ્રદાયમાં, આ મતમાં, આ પંથમાં, આ અમને ભલે દેખાય, કાળે સમયે સમયે ક્ષેત્રે ક્ષેત્રે અને જે જે કંઈ પરંપરાને સંપ્રદાયની સ્વરૂપ થયો હોય, એ બધા આચાર્યોની પરંપરા, તો સમાચારીના સ્વરૂપમાં ભેદ હોય, એના ભાવમાં ભેદ હોઈ શકે નહીં, ભલે ભેદ હોય. આ વાત કૃપાળુ દેવે કેટલી સરળતાથી કીધી છે. લિંગ અને ભેદો જે વ્રત નારે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. પણ જ્ઞાનાદિની જે શુદ્ધતા રે, તે તો ત્રણે કાળે અભેદ મૂળ માર્ગ, સાંભળો જીન નો રે. જીનેશ્વર નો માર્ગ આ મૂળ માર્ગ છે. એ દ્રવ્યથી, દેશથી ને કાળથી ભેદ હોય. દ્રવ્ય એટલે આજના જીવો, અત્યારનું આપણું દ્રવ્ય છે એ નબળું છે, સંઠાણ આપણું નબળું છે, આપણા પુરુષાર્થની શક્તિ થોડી નબળી છે, એટલે આવરણ વધારે છે. એને આત્મા હોવા છતાં વધારે આવરિત છે, તો પછી એના પુરુષાર્થને એની મર્યાદા છે. તો એને કારણે થઈને જ્ઞાનીઓ વ્રતમાં કે એમાં ભેદ કરે, જરા જરા એને ઉપર ઉઠાવવા. પણ એ ભેદ પકડીને તત્વનો નિર્ણય ન લેવાય. જ્ઞાનાદિની જે શુદ્ધતા, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, એની જે શુદ્ધતા છે એ તો ત્રણેય કાળમાં અભેદ છે. જ્ઞાન એ ઋષભદેવના સમયનું કે મહાવીરના સમયનું, આદિનાથ કે વર્ધમાન, જ્ઞાનની ધારા એવી જ શુદ્ધ છે કે હું આત્મા છું, નિત્ય છું, કરતા છું, ભોગતા છું, મોક્ષ છે. તો કે એક અમુક સમયમાં મોક્ષ નો નીકળી જાય, અમુકમાં કરતાપણું નીકળી જાય, અમુકમાં ભોગતાપણું નીકળી જાય, નહીં, શુદ્ધતા છે. ત્રણેય કાળની અંદર એમાં કોઈ ભેદ થાય નહીં, એવો માર્ગ અખંડ છે અને અભેદ છે. એટલે ઘણી વાર આપણે કહીએ કે અનંતા તીર્થંકરોએ કહેલો માર્ગ, કોઈ તીર્થંકર પોતાનો નવો માર્ગ પ્રવર્તાવતા નથી. પરંતુ જે અગાઉ પહેલા સિદ્ધે પેલા તીર્થંકરે જે કહ્યું છે એ જ કે સરસ કૃપાળુ દેવે આને સમજાવવા માટે મોક્ષ માળાના પાઠ લખ્યા છે. એની અંદર 104 પાઠની અંદર એક વાત સરસ મૂકી છે, પ્રશ્નો કર્યા છે. શિષ્ય પ્રશ્ન કરે છે, પ્રશ્ન એ કરે છે કે હાલમાં પ્રવર્તે છે તે શાસન કોનું? તો કે છે શ્રમણ ભગવાન મહાવીરનું. તો મહાવીર પહેલા જૈન દર્શન હતું? આપણે ના પાડ્યો, કારણ કે આપણે બોલવા ઉભા થાય તો એમ કે ભગવાન મહાવીરે જૈન ધર્મની સ્થાપના કરી, આવું તો આપણું જ્ઞાન. પણ મહાવીરમાં તીર્થંકર કેટલામાં? તો કે 24માં. તો 23 એ શું કર્યું? તું શું પણ બોલસ, હાલે પણ બધું. અને બધા મોભી હોય બોલવાના, પછી જૈન ધર્મના બધા આગેવાન કહેવાતા હોય, બધા સમાજના અગ્રણી જ બોલતા હોય. તો તે પેલા, તો કે હા હતું. તો કે કોણે ઉત્પન્ન કર્યું હતું? તો કે તે પેલાના તીર્થંકરોએ. જો એમાં પાર્શ્વનાથ નથી આવ્યો, શાંતિનાથ નથી આવ્યો, ઋષભદેવ નથી આવ્યા, તે પહેલાના મહાવીર અનંતા તીર્થંકરોનો અહીંયા પ્રતિનિધિ છે. તેઓના અને મહાવીરના ઉપદેશમાં કઈ ભિન્નતા ખરી? બીજા તીર્થંકરો અગાઉ થઈ ગયા અને અત્યારે મહાવીરે જે કઈ કહ્યું એમાં કઈ ભિન્નતા ખરી? તો કે તત્વ સ્વરૂપે એક જ, પણ પાત્રને લઈને ઉપદેશ દેવાનો હોવાથી અને કંઈક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી, પરંતુ ન્યાયથી જોતા એ ભિન્નતા નથી. સમાચારીના આચારના ભેદ, દેશ કાળ અને દ્રવ્ય, આ ત્રણની અપેક્ષાએ ભેદ સંભવે. ઇટ્સ અ ડિફરન્સ ઓફ ડિગ્રી એન્ડ નોટ ઓફ કાઇન્ડ. મૂળભૂત તત્વ સ્વરૂપે કોઈ ભેદ હોઈ શકે નહીં. તો કે એવી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે કે ભાઈ અમારા ધર્મમાં આમ ને તમારામાં આમ, એટલે તરત જાણે બે જુદા છે. જુદો માર્ગ છે જ નહીં. મહાવીરનો માર્ગ તો એક જ છે, પછી સ્થાનકવાસીનો જુદો, તેરાપંથીનો જુદો, દિગંબરનો જુદો અને શ્વેતાંબરનો જુદો, અને એમાંથી એ બહાર હોય બધાનો જુદો? તો કે નથી, સમજ નથી. જીવોનું અજ્ઞાન છે, મર્યાદિત દ્રષ્ટિ છે, તત્વની સમજ નથી. તો કે એ ભિન્નતા નથી, ન્યાયથી નથી. તો કે એવો કયો ન્યાય? તો કે એવોનો મુખ્ય ઉપદેશ શું છે? તો કે આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો અને કર્મરૂપ અનંત દુઃખથી એને મુક્ત કરો. જે તીર્થંકર હોય, આત્માને તારો, આત્માની અનંત શક્તિઓનો પ્રકાશ કરો અને આત્માને અનંત કર્મોના દુઃખથી મુક્ત કરો. કર્મ રહિત જીવ એ સિદ્ધ, કર્મ સહિત જીવ એ સંસારી. કઈ ફેર નથી, માત્ર કર્મનું ટળવાપણું એ કાઢવું જોઈએ. તો અહીંયા કહ્યું કે એ આત્મા આવો અભેદ છે, અને એ માટે જ્ઞાની પુરુષોએ કહ્યું છે, એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. આ મુમુક્ષુ વિચારે છે, આત્માર્થીના લક્ષણમાં આ ગાથા આવે છે. એ એક વિચારે છે કે પેલી એની શ્રદ્ધા એ થઈ ગઈ કે મોક્ષના માર્ગ બે નથી, વાટ એક જ છે, તરવાની વાટ બે હોઈ શકે નહીં. પછી એ રામ તૈરા કે કૃષ્ણ તૈરા, બ્રહ્મા વિષ્ણુ કે મહેશ, કોઈ ભેદ કરશો નહીં. 15 લિંગે સિંધ થાય છે લોકો, અને પછી મનની અંદર એક દોરાનો ધાગો હોય ત્યાં સુધી મોક્ષ ન થાય તો દોરો બળવાન કે આત્મા બળવાન? આવો વિકલ્પ ન કરવો. આત્મા પોતે તરી શકે છે. આ પૂતગઢના બંધન છે, એ આત્મા બંધન નાખે. કોના સંબંધે વળગણા છે? આત્મા થકી વળગણા છે કે પદાર્થ થકી વળગણા છે? રામકૃષ્ણ પરમહંસ એને તત્વને સમજાવવું તું, એક શિષ્ય સમજતો જ નતો કોઈ હિસાબે. એ કે જો ને આ વ્યસન મારો પીછો છોડતું નથી, આ સંસારની ઉપાધિ મને છોડતી નથી, મારે તો ઘણો ધર્મ કરવો છે ને મોક્ષ કરવો છે, પણ શું કરવું આ બધું, એવી ઉપાધિઓનો ચારેય બાજુ છે. તો રામકૃષ્ણ પરમહંસ ઉભા થયા, થાંભલા વળગી પહેલા બોલો કે પણ ગુરુદેવ બેસો તો ખરા, મારે તમારી યારે વાત કરવી છે. તો કે આ થાંભલો મને છોડે તો એવું આવો ને તારી, આ થાંભલો મને છોડતો નથી. અરે કે ગજબ છે ગુરુ, આ તમે થાંભલાને પકડો છે, થાંભલા એ તમને ક્યાં પકડ્યા છે? તો કે મારે એ જ તને કેવું છે. કોના સંબંધે વળગણા છે? તારા સંબંધે કે પદાર્થના સંબંધે? પદાર્થે તને પૈકડો છે, સંબંધે તને પૈકડો છે, સંયોગોએ તને પૈકડો છે કે તે એને પૈકડા છે? તો બાહ્ય ઉપર આ પ્રકારનો આરોપણ કેમ કરે છે તું? કોઈ વસ્ત્ર પણ મને બાંધનાર નથી, કોઈ પદાર્થ પણ મને બાંધનાર નથી, પોતે પોતાના કારણે બંધાયો છે. એ હોય કે ન હોય એનું હોવાપણાની સાથે સંબંધ નથી, એના પ્રત્યે તારો બંધાવાનો ભાવ એટલે મૂર્છા ભાવ કેટલો છે એ નક્કી કરશે કે મોક્ષ છે કે નહીં. તો મોક્ષનો માર્ગ એક જ છે, યથાર્થ વાસ્તવિક આત્મજ્ઞાન અને તેને અનુસારીની દશા. એ અનુસારણી એટલે રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતની દશા, એનાથી મોક્ષ થાય, દશાથી મોક્ષ છે. તો કે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય થાશે કાળ ભવિષ્યમાં માર્ગ ભેદ નહીં કોઈ. ભાઈ આગળ જ્ઞાની થઈ ગયા કેટલા થયા? અનંત. વર્તમાનમાં પણ છે. કેટલા છે? કૃપાળુ દેવે શબ્દ પ્રયોગ મૂક્યો છો એટલે પછી બોલતો નથી. અનંત નહીં, અહીંયા સંખ્યા જ છે આ કાળમાં. અને કેટલા થશે? અનંત. કેમ કે કાળ કેટલો છે સામો? અનંતો છે. એ થશે. માર્ગનો ભેદ ખરો? તો કે ના, કોઈ હિસાબે માર્ગનો ભેદ થઈ શકે એમ નથી. તો જ્ઞાનીઓ ગમે તેટલા હોય, મોક્ષનો માર્ગ એક છે. એ એક માર્ગને માર્ગે અનુસરીને ચાલનારા જ્ઞાનીઓની સંખ્યા અનંત હોય તો પણ એક દ્રષ્ટાંત કૃપાળુદેવે મૂક્યું છે. એમાં કહ્યું છે કે જગતની અંદર સંસારી જીવો કેટલા? અનંત. જે પરિભ્રમણ કરે છે એવા જીવોની સંખ્યા કેટલી? અનંત. એવા બે જીવો ખરા કે જે એક સરખા હોય? બે જીવો અનંતમાંથી બે એક સરખા હોય? આપણે જોડી આવે છે ટ્વિન્સ. એ ટ્વિન્સ તો માત્ર શરીરની દેહની રચનામાં ક્યાંક એનું, તો પણ આજનું સાયન્સ એને છૂટા પાડી દે કે બે વ્યક્તિની અંગૂઠાની છાપ પણ એક સરખી નથી, અને આંખની પણ એની છાપ એક સરખી નથી, અવાજની એની જે ફ્રીક્વન્સી છે ને એ પણ એક સરખી નથી. એટલે વોઇસ ફ્રીક્વન્સીથી પણ કહી શકે, તમે કહો કે ખાતામાં કે મારા ખાતામાં આટલા પૈસા આપો, તો બોલો કે તું નથી વયજા, સહી કરવાની હવે જરૂર નથી, બધું આઉટડેટેડ થઈ ગયું. હસ્તાક્ષર સહી છે આઉટડેટેડ થઈ ગયું, હવે હવે તો વોઇસ ઇઝ ઇનફ, દ્રષ્ટિ ઇનફ. અને આપણે જઈએ છીએ ત્યારે શું કરાવે છે? તમારું વિદેશનું આવે છે ને શું ઇમિગ્રેશન ઉભા રાખે અમેરિકામાં જાય ને, એટલે પેલા આપણી અંગૂઠાની છાપ લઈ અને પછી કેમેરા સામે તમે જુઓ. આપણે કે મારે ક્યાં ફોટો પાડવો? તો કે અમારે તો આપણે કે એક કોપી દેજો, તો કે કોપી ન મળે, આ તો તમારી આંખની અંદરની લેવાઈ ગઈ છે. હવે તમે ફરી વાર આવો તો તમે ગમે તેવા હો અને પાસપોર્ટમાં ફોટો હોય કે ન હોય એ ફેંકી દે. એક ઝાડના બે પાંદડા એક સરખા નથી. અનંત મનુષ્યોની કોઈ સ્થિતિ એવી નથી કે જેની અંદર એક રૂપતા હોય. જ્યોમેટ્રીની અંદર પેલી આવે છે ને, વન ટ્રાયંગલ અનધર ટ્રાયંગલ, એની સાઈડ આ અને એનો એંગલ આ, અને બંને બધી રીતે બરોબર હોય તો they are equal in all rights and all directions and all respect. પરંતુ બે સંસારી બે અજ્ઞાની એક સરખા હોઈ શકે નહીં, એનો અભિપ્રાય સરખો હોય ન હોય. તો અને સિદ્ધો કેટલા? અનંત. એમાં બે સિદ્ધમાં કેટલા જુદા પડે? એમાં બે સિદ્ધ વચ્ચે કઈ, કોઈ પણ બે પકડો રેન્ડમ, તો બે સિદ્ધમાં કઈ ભેદ પડે? શરીર તો છે નહીં, શું ભેદ પડે? ક્યાં આંગળાની છાપ લેવી છે, ક્યાંક નહીં લેવી છે, અશરીરી છે. સિદ્ધ છે એ અશરીરી છે. તો છે શું એની પાસે? જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય, અનંત ગુણો છે. અનંત સિદ્ધો પાસે અનંત ગુણો છે, છતાં બે સિદ્ધ એકબીજાથી ડિફર થાય ખરા? ડિફર ન થાય. તો બે જ્ઞાનીમાં કોઈ તફાવત નથી અને બે અજ્ઞાનીમાં કોઈ સામ્યતા નથી. અનંતા જ્ઞાનીનો અભિપ્રાય એક જ હોય અને એક અજ્ઞાનીને કરોડ અભિપ્રાય હોય. આજે જુદો, બપોરે જુદો, હાંજે જુદો, કાલ પૂછો તો જુદો, અને અમુક વખત પછી પૂછો તો કે એ તો મેં તમને કીધું ત્યારે મને આ વાતની તો ખબર જ નહોતી. આવી આપણી અવસ્થા છે. માર્ગ મોક્ષ માર્ગને જ્યારે આપણે આરાધવો છે, આત્મ સ્વરૂપને સમજવું છે, ત્યારે આ આત્મ સ્વરૂપ એક અખંડ અભેદ છે. જેવું સિદ્ધનું છે એવું જ મારું સ્વરૂપ છે. એને મેળવવાનો માર્ગ પણ એક જ છે, મોક્ષનો માર્ગ પણ બે નથી. પણ વર્તમાન કાળમાં માર્ગનો લોપ થઈ ગયો છે, એટલો બધો લોપ થયો છે કે ભેદ, ભેદાભેદ, છિન્ન વિચ્છિન્નતા, મત મતાંતર, માન્ય અમાન્યતા એટલી બધી ઊભી થઈ છે. અને જગતના જીવો મૂળ તત્વને ભૂલી અને બહારની આ જે કંઈ ભિન્નતા છે એ સામાન્ય માણસ ભિન્નતામાં રોકાઈ ગયો છે. એને એકતાનું, એને તત્વનું, એકત્વનું જે તત્વ છે એને પકડાતું નથી, એના ખ્યાલમાં આવતું નથી. એટલે એનું કારણ કે માર્ગનું સ્વરૂપ લોપ થઈ ગયું છે. હવે જ્યાં જાય ત્યાં આચારને પ્રાધાન્ય એટલું બધું આપી દઈએ, એની જે કંઈ સિમ્બોલ્સ છે, લિંગ છે, ચિહ્ન છે, એને એટલું બધું આપી દઈએ પ્રાધાન્ય કે જગતના જીવોને એમ થાય કે માર્ગ તો આમાં હશે, તુંબડામાં છે, દોરીમાં છે. કૃપાળુદેવ લખ્યું છે, કમંડળ, તુંબડું, દોરી, મુપત્તિ, એટલા એટલા ભેદ છે આપણને છૂટા પડવાના. આ એકેય માર્ગનું કોઈ સાધન નથી. આ ચિહ્ન છે, બધા ચિહ્ન બદલાતા જાય. જે મુપત્તિ આજે છે કાલ નહીં હોય, બીજા જ્ઞાનીના માર્ગમાં કદાચ નહીં હોય. તમે શું શું વળગી પડ્યા છો? એ જે કઈ એની પદ્ધતિ છે, સાધનો છે એના, એ બધા બદલાતા જાય. એ દેશકાળ પ્રમાણે હોય તો એને તમે વળગી નહીં રહ્યો. મોક્ષનો માર્ગ એ આત્માને આ રીતે રાગ, દ્વેષ અને અજ્ઞાનથી મુક્ત થવાનો માર્ગ છે, દશાનો માર્ગ છે. જો આત્માની મૂળ દશા તો એનું સ્વરૂપ સમજવું પડશે, અને એ સ્વરૂપ કોઈ બાહ્ય ક્રિયાકાંડ વિધિ વિધાનમાં નથી. અને એ પ્રાપ્ત કરવા માટે કોઈ ક્રિયા જડતા અથવા કોઈ પણ પ્રકારનું શુષ્ક જ્ઞાનીપણું, જેને કહીએ એકાંતે, એ જીવને ઉપકારી થઈ શકશે નહીં. તો સાચો આત્માર્થી જે છે એને કહે છે કે એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંમત. મને એ વ્યવહાર માન્ય છે. કયો? તે પરમાર્થને. પરમાર્થને પ્રેરે એમ પણ નહીં. આત્મસિદ્ધિમાં ક્યાંય આગુ પાછું થવાય એમ, એક શબ્દ પણ ભૂલાય એમ નથી. પ્રેરે તે પરમાર્થને. તે પરમાર્થ કયો? તો કે જે ત્રણેય કાળમાં એક હોય. તે ત્રણેય કાળમાં જે એક છે એવો પરમાર્થ જે છે, તે પરમાર્થને જે વ્યવહાર પ્રેરે તે વ્યવહાર સંમત છે, બીજો નહીં. પણ સાહેબ, મારું તો આ ધર્મક્રિયા બેસ્ટ છે. તો તારી બેસ્ટ તારી પાસે રાખ. એ પરમાર્થ જે ત્રણ કાળમાં એક છે એટલે એક જ સ્વરૂપને અભિવ્યક્ત કરે, અનુભૂતિ આપે, જો એને પ્રેરતો ન હોય તો એ પરમાર્થ માન્ય નથી. સંમત કયો છે? તો કે ત્રણ કાળમાં જે પરમાર્થનું સ્વરૂપ એક જ છે, એટલે અનંત તીર્થંકરોનો, એટલે માર્ગનું સ્વરૂપ બતાવ્યું ત્યાં. માર્ગનું સ્વરૂપ કેવું છે? તો કે સનાતન અને શાશ્વત. માર્ગ છે એ સનાતન અને શાશ્વત છે. સનાતન અને શાશ્વત એટલે કોઈથી ઉત્પન્ન નથી થયો અને કોઈના કારણે નષ્ટ થવાનો નથી. પ્રવાહથી જે અખંડ છે, અનાદિ છે અને અનંત છે. કોઈ સંપ્રદાય આજ ઉભો થયો છે, કાલ કાળની ગર્તામાં સમાપ્ત થઈ જશે. એવા કેટલાય સંપ્રદાયો અધ્યાત્મની અંદર ઉભા થયા છે, પણ જેના આધાર ઉપર ઉભા થયા હોય અને એનો પ્રભાવ ગયો તો વાત બધી પૂરી થઈ ગઈ. તત્વ ક્યારે કાળની ગર્તામાં વિલીન થાય નહીં. જો જીવ તત્વને વળગીને રહે, તત્વની દ્રષ્ટિ રાખે, તો એની ક્યાંય ચૂક ન થાય. આ માર્ગનો લોપ છે એ આ માર્ગનું મૂળ સામાન્ય કોમન ફેક્ટર જેને આપણે કહીએ, એ કોમન ફેક્ટર આજે અદ્રશ્ય થયું છે. તો અહીંયા આજે આ પાંચ ગાથાની અંદર એક સ્વરૂપની સમજણ, એ સમજણ સ્વરૂપને જેને પ્રાપ્ત કર્યું છે એ આપી શકે, એવા પુરુષોના બોધમાંથી જ મળી શકે. એ સિવાયનો કોઈ બોધ ઉપકારી થાય નહીં. થોડે ઘણે અંશે આગળ વધે, બધું બરોબર છે. અહીંયા પણ બીજો નકાર નથી. જેની જેટલી મહત્તા, જેટલી મૂલ્યવત્તા હોય એટલી છે. પણ જો વાત મૂળ કરવી હોય તો એ કહે છે કે અહીંયા એવા સદગુરુ ભગવંત સિવાય આ માર્ગનું સ્વરૂપ કોઈ બતાવી શકે નહીં. અને આ વર્તમાન કાળમાં મોક્ષ લોપ થયો છે, કારણ કે ક્રિયા અને જ્ઞાન એની અંદર, કોઈએ કહ્યું કરવી, કોઈએ કહ્યું ન કરવી, કોઈએ કહ્યું કે નિશ્ચય, કોઈએ કહ્યું કે વ્યવહાર, અને એની અંદર અટવાયેલા જીવો આત્માર્થ ચૂકી ગયા છે. એને જે પ્રાપ્ત કરવું છે એનાથી દૂર ગયા છે. તો અહીંયા બીજી ગાથામાં એમ કહ્યું કે કોઈ ક્રિયા જળ એને જ્ઞાનીને કરુણા ઉપજી. આ આત્મસિદ્ધિ કરુણામાંથી ઉત્પન્ન થાય. અને કેના પ્રત્યેની કરુણા? કે જેને સંસારમાં રહેવું નથી, સંસારથી છૂટવું છે, મોક્ષ જોઈએ છે, આત્મા જોઈએ છે, એવા જીવો સમજતા નથી અને કાં ક્રિયાજળ થાય છે અને કાં શુષ્ક જ્ઞાની થાય છે. આ જોઈને અમને કરુણા ઉપજે છે. માને માર્ગ મોક્ષ નો, બંને પોતાનો જ માર્ગ ને મોક્ષ નો માર્ગ માને છે, આની અમને કરુણા આવે છે. જ્ઞાની નું એક લક્ષણ છે કરુણા. જ્ઞાની વિતરાગી છે, અને શુષ્ક જ્ઞાની એમ કે કરુણા છે ને એ રાગ છે. અજ્ઞાન ની કોઈ મર્યાદા તો હોવી જોઈએ. કરુણા છે, રાગ નથી. કારણ કે ચેતન ચેતન ની ઓળખાણ કરુણા કેના તરફ થાય? એને જળ પદાર્થ તરફ કરુણા છે. એણે એમ કહ્યું કે અમને આ ટેબલ ની કરુણા છે, કે દિવાલ ની કરુણા છે, કે કેટલા વર્ષ હું ઉભી રહીશ, હવે ક્યાં સુધી લોકોને આશ્રય આપીશ? અરે નહીં નહીં, એને તો કેવળ ચૈતન્ય ની કરુણા છે. છ દ્રવ્યમાં એક દ્રવ્ય ને જે જાણે છે, ઓળખે છે, અને એ દ્રવ્યના સુખ દુઃખ કર્મના બંધ, એનાથી આ જ્ઞાનીને કરુણા થાય છે. કે જેવો બોધ અમને પ્રાપ્ત થયો, જેવી વિદ્યા અમને પ્રાપ્ત થાય, જેવી દ્રષ્ટિ અમને મળી, એવી દ્રષ્ટિ જગતના જીવોને મળે, તો કર્મ બંધથી જે ત્રસ્ત છે અને આ સંસારની અંદર જન્મ મરણની અંદર જે પીલાય છે, એમાંથી નીકળી શકે. આ જ્ઞાનીની કરુણા છે, અત્યંત શુદ્ધ કરુણા છે. એટલે માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ, કે આ બધા આવું માને છે, અમને તો કરુણા થાય છે, કે બંધાવાના માર્ગમાં છે અને પોતાને મોક્ષનો માર્ગ માને છે. સૌ સાધન બંધન થયા, બંધાવાના માર્ગમાં છે અને માને છે મોક્ષ. એટલે કરુણા થઈ, અને કરુણા થઈ એટલા માર્ગ આપ્યો. આ માર્ગ છે એ છૂટવાનો માર્ગ છે, મોક્ષનો માર્ગ છે. આત્મસિદ્ધિનું અભિધ્યેય સ્વરૂપને ઓળખવું, એ સ્વરૂપ જે ઓળખાવે એને ઓળખવા, અને ત્રીજું જેનાથી તે પ્રાપ્ત થાય તે માર્ગનું સ્વરૂપ ઓળખવું. આ માર્ગ ત્રણેય કાળમાં એક છે. અને અમે કહીએ છીએ એમ નહીં, આગળ જ્ઞાની થઈ ગયા છે, વર્તમાનમાં છે, થશે, આમાં ક્યાંય ભેદ આવવાનો નથી. માટે ક્યાંય કોઈ વ્યક્તિ સાથે આરોપણ ન કરવું, કાં તો શ્રીમદનો માર્ગ છે, આ બધા શ્રીમદ વાળા છે. શ્રીમદ વાળા નથી, આ આત્મા વાળા છે બધા. કેમ કે શ્રીમદ શ્રીમદ વાળો પોતે જ નથી. એણે કહ્યું જુઠાભાઈને કે હું કોઈ ગચ્છમાં નથી, પણ આત્મામાં છું. જે આત્મામાં સ્થિત છે એ જગતના જીવોના ઉપર કરુણા લાવીને એને આત્મામાં સ્થિત થવાનો માર્ગ આપે છે. આત્મસિદ્ધિ એ આત્માનું સ્વરૂપ સમજીને એમાં સ્થિત થવાનો માર્ગ છે. એ માર્ગના કોઈ જુદા જુદા સ્વરૂપ હોય તો અજ્ઞાનથી એની અંદર જોડાયા વિના પોતાના સ્વરૂપને ઓળખી અને એમાં સ્થિત થવું. કારણ કે તો શું કરવું સાહેબ, કઈ ક્રિયા કરવી ને કઈ ન કરવી, કયો મત માનવો કયો ન માનવો, કયા ગચ્છમાં જવું કયા ગચ્છમાં ન જવું, કઈ વિધિ વિધાન કરવા ને કયા ન કરવા, આટલું બધું છે. હવે અમે તો મૂંઝાઈ ગયા, તમે આ બધું કીધા ભાઈ. તો એનું સૂત્ર આપી દીધું કે એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. પરમાર્થનો પંથ જીવને રાગ દ્વેષ ને અજ્ઞાનથી મુક્ત કરાવે એ પરમાર્થનો પંથ છે. અને પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત. કોઈ પણ માળા કર, જાપ કર, મંત્ર કર, સ્વાધ્યાય કર, સામાયિક કર, પ્રતિક્રમણ કર, ગુરુ સેવા કર, તીર્થયાત્રા કર, જે કરવું એ કર. તને કસોટી આપી દીધી. કયો વ્યવહાર કરવો? તો કે વ્યવહાર તો કરવો જ, કેમ કે દેહ સહિત આ જીવ છે, મન વચન કાયા સહિત આ જીવ છે, એ કઈ ને કઈ ક્રિયા સંપન્ન જીવ છે. પ્રત્યેક પદાર્થ અર્થક્રિયા સંપન્ન છે, કરવાનો જ છે. આત્મા અને દેહ બંને ક્રિયા સંપન્ન છે, બંને ક્રિયા કરશે. પણ જળની ક્રિયા જળ જેવી હોય, ચેતનની ક્રિયા ચેતન જેવી હોય. ખાવાનું કામ કરી શરીર કરે, પણ સ્વાદનું કામ કોણ કરે? મને આ જોશે ને આ નહીં જોઈ, એ તો આત્માનો ભાવ આવ્યો. જળને ખબર ન પડે, જળને ખબર ન પડે, વધારે એનું લંબાણ નહીં કરીએ, પણ જો કંઈક પેરાલિસિસ થઈ ગયું હોય તો જળને કંઈ ખબર ન પડે. બહુ તાવ આવ્યો તો સ્વાદની પણ ખબર નથી પડતી. તો જે કંઈ છે એ ચેતના જો ત્યાં આપણે મૂકી દઈએ કે ત્યાં ક્લોરોફોર્મ આપી દો તો વેદનાની પીડા તે સમયે ત્યાં અવરાઈ જાય છે. તો સમજી લેવું કે ચેતનનું ગુણ છે, આ જળની ફેકલ્ટી છે, ઓલી સોલની ફેકલ્ટી છે. તો ત્યાં પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમંત, બધું કરવું, જપ તપ વ્રત ક્રિયા બધું જ કરવું. પણ કયા કરવા? પરમાર્થ તરફ જે લઈ જાય. તો પરમાર્થ એટલે શું? તો આત્માની શુદ્ધ અવસ્થા પ્રાપ્ત કરાવે તે આત્મા મોક્ષ. પરમાર્થ એટલે મોક્ષ. પરમ અર્થ, અર્થ કામ, જેમ આપણે કહીએ કે ધર્મ અર્થ કામ અને મોક્ષ. અર્થ એટલે આ બધી જ પ્રકારની સંપત્તિ શક્તિ પેદા કરવી આપણી, અર્થ સમૃદ્ધિ પૈસો કે એનાથી બધું જ મળે, બધા સુખ બધી કામનાઓ પરિપૂર્ણ કરવા માટે એકમાત્ર સાધન હોય તો અર્થ. એટલે અર્થ પુરુષાર્થ આપણે કરીએ છીએ કે ગમે ત્યાંથી પણ પૈસો કમાવો, જે કરવું એ કરો પણ પૈસો કમાવો. કેમ કે પૈસા કમાવાથી જે બીજો કામ પુરુષાર્થ છે, અનેકવિધ આપણી કામનાઓ છે, એ પૂર્તિ ક્યારે થાય? કામનાઓ ઘણી હોય ને ખિસ્સામાં કાવડીઓ ન હોય, એક કામના પૂરી થાય નહીં. કામ પુરુષાર્થને તૃપ્ત કરવા માટે અર્થ પુરુષાર્થ ઉત્કૃષ્ટ કરવો પડે. પૈસા હોય તો બધું સુખ મળે. હવે પરમ સુખ જોઈએ છે, સનાતન સુખ જોઈએ છે, આત્માનું સુખ જોઈએ છે, તો કયો અર્થ કરવો પડે? પરમાર્થ કરવો પડે. પરમ અર્થ જે છે, પરમાર્થ એટલે જો મોક્ષનો જો પુરુષાર્થ કર તો એમાં તારા બધા સુખ તને મળે, અનંત સુખ મળે, અવ્યાબાદ સુખ મળે, અક્ષય સુખ મળે. પણ તારે એવું જો અર્થ જોઈએ, પરમાર્થ જોઈએ, તો મોક્ષ પુરુષાર્થ કરવો પડે. અને સાધુ અર્થ જોઈએ છે તો સાધક કામના હોય તો બરાબર છે, પણ સદાય સુખની કામના હોય તો આ કરવું પડે. તો એ રીતે એને કહીને કે કઈ વિધિ કરવી, કઈ ક્રિયા કરવી, તમે તો આમાં બધાની ના પાડી દીધી. ના નથી પાડી. વળી એમ કે શ્રીમદ વાળા તો કોઈ ક્રિયા માનતા જ નથી. તને કોણે કીધું પડાવું? તો ક્યાંક તે આવું પકડી લીધું હોય. નહીં ભાઈ, તે વ્યવહાર સંમત કેનાર કોણ છે? એ કોણે કીધું છે? શ્રીમદે કીધું છે, આત્મસિદ્ધિમાં કીધું છે, કે જ્યાં એને શાસ્ત્ર મૂક્યું છે એ શાસ્ત્રમાં કહે છે કે વ્યવહાર અમને સમજ છે. તો તમે કેમ કીધું કે શ્રીમદ વ્યવહારમાં નથી માનતા? ના, કૃપાળુદેવ મજા એને કઈ ન હોય ને, ઉપવાસ બુપવાસ કઈ ન હોય, એને તપ ન કરવાની, સામાયિક ન કરવાની, એને આમ ન કરવાની, જે કઈ, અરે જે કરવું એ કરો. સાધનના પ્રકાર અનેક છે, ક્યાં એક હતું? પણ એ સાધન કરો કે જે સાધન તને માત્ર પરમાત્માની ભક્તિ કરો, અને એમાંથી પણ જો તમારા આત્માની શુદ્ધતા ઉભી થતી હોય તો એ ભક્તિ સાધન છે. પણ એ ભક્તિ કરતા કરતા કસાય ઉભા થતા હોય કે જેવી આની ભક્તિ પૂરી થાય છે, રસોઈનું મોડું થશે તો એ મારા કરતો કરતો આવશે. હવે શું કરવું એ સાધનનું? કારણ કે એને દશા સાથે સંબંધ. આપણે કહી શકીએ કે ભલે આજે મોડું તો કઈ ઠેકાણું નથી, પણ એ માળા કરીને આવ્યા છે, કઈ નહીં બોલે. સત્સંગમાં ગયા હતા એટલે હવે કઈ નહીં બોલે, આપણે જીતી ગયા. ના રે ના, કે એને તો કઈ બતાવ્યા. બહુ મુશ્કેલી છે, ક્યાંય ના પાડી નથી. પણ અભિધેયની અંદર સૂત્ર એટલા આપ્યા છે, પાંચ ગાથાની અંદર, માત્ર સ્વરૂપને સમજી. સ્વરૂપની સમજણ વિના અનંત સંસાર આપણો ચાલુ છે, ચાલુ રહેશે, જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી. અને એ સ્વરૂપ સાચું સ્વરૂપ, ખરું સ્વરૂપ, ભ્રાંતિનું નહીં, ભૂલથી નહીં. કોઈ ભૂલ નહીં કરવી આમાં. મોડું થાય તો વાંધો નથી, પણ ભ્રાંતિમાં તો પડવું નહીં. કોઈ જગ્યાએ ન પ્રાપ્ત થયું તો ન થયું, બીજું શું થાય? સંસારમાં કંઈ બધું પ્રાપ્ત થઈ જાય છે એવું થોડું છે? ન થાય, આપણે ઓછા પડ્યા, આપણે કે મારો પાનો ટૂંકો પડ્યો, તેમાં કહેવામાં વાંધો શું હતો? કે અમે પ્રયત્ન કર્યો પણ ન થઈ શક્યું, કંઈ વાંધો નહીં. પણ લક્ષ હશે તો બે ભાવ બીજા વધારે કરશું, કંઈ વાંધો નહીં. પોપટલાલભાઈ વડવાના એક કૃપાળુદેવને ઓળખાણમાં એમને જરાક વાર લાગી ગઈ. અને પછી એ તો દેરાવાસી સંઘના સંઘપતિ અમદાવાદની અંદર, પાછું જબરજસ્ત બધા. તો એકવાર કૃપાળુદેવને મળવા આવ્યા અને આંખમાંથી આંસુ ચાલ્યા જાય. અને એમ કે જેમ આનંદ ઘન જોઈએ છે એવી જેમ ઝૂરણા હતી. અને પ્રભુ આપને જોયા પછી એમ લાગે છે કે મારે જે પ્રકારનો આનંદ ઘન જોઈતો હતો એ મને મળી ગયો. કૃપાળુદેવે એને ટેસ્ટિંગ કરવા એને પૂછ્યો, પ્રશ્ન પૂછ્યો કે પોપટભાઈ, ગ્રહસ્થમાં ગ્રહસ્થને જ્ઞાન હોય એવું તમે માનો છો? કેમ કે આ શાસ્ત્ર પારંગત મહામહોપાધ્યાય, મહારાજોને ભણાવે, આચાર્યોને ભણાવે, એટલા બધા શાસ્ત્રના પારંગત. તો કે હા સાહેબ, ગ્રહસ્થને જ્ઞાન હોય, અમે જ્ઞાની છો એમ માનો છો? તો હા સાહેબ, આપ જ્ઞાની છો એવી મને શ્રદ્ધા થઈ છે, અમારાથી તમારું કલ્યાણ થશે એવી તમને શ્રદ્ધા છે? તો કે હા સાહેબ છે. ધારો કે ન થયું તો? હવે પ્રશ્ન સમજો, ધારો કે ન થયું, તમે અમને વળગ્યા અને ન થયું તો? પોપટલાલ કે છે, સાહેબ એક ભાવ વધારે, એક ભાવ આપને ખાતા, અનંત ગયડા છે અને કદાચ આપને મળ્યાથી મારી શ્રદ્ધા છે. નહીં થાય તો મને એનો અફસોસ નથી, ખેદ નથી. પણ આપ જ્ઞાની છે, સત્પુરુષ પ્રત્યેનો નિશ્ચય, એનાથી સત પ્રગટે છે. કોઈ ગ્રંથના અભિમાનથી સત નથી પ્રગટતું, અભિનિવેશ, આગ્રહ, મતવાદ આમાંથી સત ન પ્રગટે. એ સતના પોતાના હુંકારમાંથી, આપણે જેમ કહ્યું કે સત સુણ્યું નથી, સત સધ્યું નથી, સત મળ્યા નથી, તે મળીએ, સુણીએ અને શ્રદ્ધિએ જ છૂટવાની વાર્તાનો આત્માથી પડકાર. તું જ તારો ન્યાયાધીશ બની જા. તને જ ખબર પડશે કે હું જ્યાં આવ્યો છું એ છૂટવાનો માર્ગ છે. પરમ પુરુષના કૃપાળુના શરણે આવ્યો છું, અને આ પરમ કૃપાળુએ જગતના જીવોની ઉપર કરુણા કરીને આ માર્ગ આપ્યો છે. આત્મસિદ્ધિ આત્માર્થી માટે આપી છે. આત્મસિદ્ધિ જે માન્યતા ક્રિયા જડતાની ને શુષ્ક જ્ઞાની છે એમાંથી સ્વરૂપ પ્રાપ્તિની દશા પ્રાપ્ત કરવા માટે આપી છે. અને કહે છે કે ક્યાંય ભેદ નથી માર્ગમાં, માર્ગ એક જ છે, ત્રણ કાળમાં એક છે, અને એ માર્ગને પ્રેરે એવો બધો વ્યવહાર કરવાનો સંમત છે. આટલો સરસ ઉદાત્ત માર્ગ આપ્યો છે. તો હવે આપણને એમ થાય કે ભ્રાંતિ ના થાય, બસ વાર લાગે વાંધો ભલે વાર લાગે, કારણ એક બહુ વધારે કૃપાળુના શરણે આવ્યા છીએ અને કદાચ કલ્યાણ ન થયું તો એક બહુ વધારે ભલે થાય. આવો અડગ નિશ્ચય લઈને આત્મસિદ્ધિ શાસ્ત્ર આ કાળની અંદર અને જુદા જુદા જે પાસા છે જે આપણી સમય મર્યાદા છે એમાં રહીને આપણે વિચારીશું. આજનું એક જ સૂત્ર એટલે અભિધેય શું, આત્મસિદ્ધિ શાસ્ત્રનું અભિધેય એટલે પદાર્થ વસ્તુ મૂળ વસ તુ વિષય શું, તો કે આત્મા. આ આત્મા એની સિદ્ધિ, આત્મા સ્વરૂપ અને તેની સિદ્ધિનો ઉપાય. તો સ્વરૂપ જાણવું અને એનો સિદ્ધિનો ઉપાય એ આત્મસિદ્ધિ છે. વિશેષ જેમ જેમ આપણે નવા નવા સૂત્રો લઈશું તેમ વિચારણા કરીશું. અત્યારે સમય પૂરો થાય છે.
શાસ્ત્ર કી જય.